હવે આ તો બધી ઘરની માથાકૂટો હાલી રાખતી હોય, દરેકના ઘરમાં કાંઈક કાંઈક ઠામ વાસણ ખખડે અને પાછા ભેગા થઈ જાય. પણ આપણે, માફ કરજો, એવા મોટા કોઈ શહેર હોય, એ મોટા શહેરની અંદર મોટા મોટા ભણેલ ગણેલ ડિગ્રીવાળા માણસો પણ હોય. આવા ડૉક્ટર સાહેબની વાત કરીએ આપણે, તો એક ડૉક્ટર સાહેબ પોતાના દવાખાનામાં આવીને બેઠેલા, દર્દીઓની લાઈન લાગેલી, એમાં એક દર્દી આવ્યા.
ડૉક્ટર સાહેબ
હા બોલો, શું છે
સાહેબ? મને છાતીમાં 5-5 મિનિટે દુખાવો થાય છે.
જો તપાસવા દો. હા બરાબર, તમને ક્યારે ક્યારે દુખાવો
સાહેબ? 5-5 મિનિટે દુખાવો થાય છે.
અચ્છા, એ દુખાવો રહે છે ક્યાં સુધી?
એ દુખાવો સાહેબ અડધી કલાક સુધી રહે છે.
ઓહો, ડૉક્ટર સાહેબે તો 2-4 પડીકીઓ વાળી અને આપી દીધી. હવે આવી રીતે દર્દીઓ જેમ આવતા ગયા એમ તપાસતા ગયા. એમાં એક દર્દી આવ્યો દોડતો અને કમ્પાઉન્ડરને પૂછ્યું,
ડૉક્ટર સાહેબ
કેમ, શું કામ છે? હા, હમણાં આવે છે, બહાર વિઝિટે ગયા છે. ચાલો, તમે ચાલો અંદર, ચાલો તમારા કપડાં કાઢો.
અરે પણ કપડાં એમાં કાઢવાની કેમ? ચાલો ચાલો,
એમ કરીને પકડી એને બે કપડાં કાઢી નાખ્યા અને એમને અંદરના રૂમમાં ધકેલી દીધા.
અરે આ મારો બેટો ડૉક્ટર કોઈ વિચિત્ર જાતનો લાગે છે. આ પહેલવાન જેવા મારા બેટા બે કમ્પાઉન્ડરે પકડીને મારા કપડાં કાઢી નાખ્યા.
ત્યાં સામે ટેબલ ઉપર એક બીજા નેકેટ ભાઈ બેઠેલા.
એટલે એ આ તે ગજબનો ડૉક્ટર લાગે છે યાર. મારા ગળામાં તકલીફ છે. હું તો ગળું બતાવવા આવ્યો હતો, ત્યાં તો મારા બેટા કમ્પાઉન્ડરને મારા બધા કપડાં કઢાવી નાખીને મને કહે ચેકઅપ કરવા પડશે.
એ ભાઈ, તું તો તારું ગળું બતાવવા આવ્યો છો ને તારા કપડાં કાઢ્યા છે ને. અરે ભાઈ, હું તો ટેલિફોન રિપેર કરવા આવ્યો હતો.
હવે ટેલિફોન રિપેર કરવા આવ્યો એમાં બિચારો ઝપટાઈ ગયો. હવે ઘણી વખત આવી જતા છબરડા થાય, એની પાછળ ડૉક્ટર આવી ગયા, ફાટ કરતાં બેસી ગયા. ત્યાં એક કાકા આવ્યા,
ડૉક્ટર સાહેબ, આ વાત એમ છે ને કે મને સિગરેટ બહુ પીવી પડે છે, મારે કંઈક ઉપાય બતાવો ને.
બસ આમાં ઉપાય તો કાકા કાંઈ બતાવી શકાય નથી, પરંતુ એક તમે મન ઉપર કંટ્રોલ રાખો અને એક ખાસ કામ એ કરો કે તમારે જમીને એક જ સિગરેટ પીવાની, બાકી વધારે નહીં પીવાની.
આ જમીને એક જ પીવાની?
હા, જમ્યા પછી એક જ પીવાની, એટલે ઓટોમેટિકલી તમારે આ સિગરેટ પીવાનું બંધારણ છૂટી જાય.
હા ભલે.
હવે 15 દિવસ કે 20 દિવસ પછી પાછા એ કાકા ડૉક્ટર પાસે આવીને ઊભા રહી ગયા. ઓ આવો આવો કાકા, તમારું શરીર તો બહુ સારું થઈ ગયું.
હવે શરીર તો સારું થઈ જ જાય ને, કેમ મારો નુસખો કેવો લાગ્યો તમને, બરાબર છે ને? હા હા સાહેબ, બરાબર તમારો નુસખો છે.
હા, પણ તમારું શરીર બહુ સારું થઈ ગયું છે, આ કેવી રીતે થઈ ગયું?
હવે રોજ હું 15-20 વખત જમું છું.
હવે 15-20 વખત જમે એને મૂળ સિગરેટ પીવાની ઈચ્છા થાય એટલે જમી લે ને પછી ફટ દઈને સિગરેટ સળગાવે. હવે 15-20 સિગરેટો આમનામ પી લેતા. હવે એ જ રોડ ઉપર જાય એક ભાઈ અને 2-3 જણાએ એને પકડી અને સીધો દવાખાનામાં બિહારી દીધો. તમને શું થયું છે? નહીં એમ તમે ઉદાસ ન રહ્યો, હંમેશા હસતા રહો. હસતા રહેવાથી તંદુરસ્તી વધે, હસતા રહેવાથી આપણા દરેક જાતના દર્દ ઓછા થઈ જાય.
પણ સાહેબ, હું હસતો જ તો, એમાં જ મારી દશા થઈ ગઈ.
અરે પણ હસવાથી આવી કોઈ દશા થાય?
હા સાહેબ, હું કોકની બાયડી હમે હસો તો.
થોથો ભાઈ સાહેબ, એ તો થાય. હા, ત્યાં ઓછી તો ફોન આવ્યો. હેલો, હા ડૉક્ટર સાહેબ,
મારો બાબો, હા મારા બાબાએ છે ને બંદૂકની ગોળી હોય ને ગોળી, હા એ ગળી ગયો છે ના રમત રમતમાં. આ તો હવે મારે શું કરવું?
હા જુઓ, તમે મારે કંઈ આવવાની જરૂર નથી, પણ તમે એમ કામ કરો, ઘરમાં એરંડિયું છે?
એરંડિયું? હા એરંડિયું તો હશે, નહીં તો લઈ આવશું બાજુમાંથી મેડિકલ સ્ટોરમાં. જો એ એરંડિયોની 1/2 બોટલ તમે તમારા બાબાને પાઈ દો અને એક ખાસ ખ્યાલ રાખજો. હા બોલો સાહેબ, શું? એને ખવડાવવા પીવડાવવા?
ના, ખવડાવવા પીવડાવવામાં નહીં, પણ તમારે બધાએ એનાથી આઘા રહેવાનું.
હવે બધાને આઘાત રહેવું જ પડે ને, એરંડિયાની 1/2 બોટલ પાઈ દઈએ અને ગોળી ક્યાંક વછૂટીને વાગે તો કોઈને. હવે આવા બિચારા જમનાબેન, એનો પગ ભાંગી ગયો. હવે પગ કેવી રીતે ભાંગી ગયો? 2-4 જણીએ બેનપણીઓ પૂછ્યું કે હવે કેવી રીતે તારો પગ ભાંગી ગયો?
અને છે ને પાણી ગયા તારે બેની, અમે તળાવના રે, પાડે થી પટો પગ બેરા મારા નંદવાણા રે, પાડે થી લપટ્યો પગ બેરા મારા નંદવાણા રે.
પાણી ભરવા ગઈ હતી એમ?
હા એ તો છે ને, પાણી ભરવા ગઈને પગ લપટો ભાંગી ગયો, હવે તો ડૉક્ટર પાસે જવું પડશે.
હા બેન, જમના બેન તો આવ્યા ડૉક્ટર પાસે. જમના બેન, જુઓ, તમે જરાય ચિંતા કરતા નહીં, અત્યારે હું પ્લાસ્ટર આ બધું કરી દઉં છું, પાટાપિંડી બાંધવા પડશે, અને ખાસ ખ્યાલ રાખવું પડશે કે 2 મહિના સુધી તમે ક્યાં રહ્યો, નીચેના ફ્રન્ટ નીચેના ભાગમાં રહ્યો છો કે ઉપર?
ના, અમે તો 3જે માળે રહીએ છીએ ડૉક્ટર સાહેબ.
હા, તો તમારે છે ને દાદરા ચડ ઉતર નહીં કરવાના, સમજી ગયા? ખાસ વાત, 2 મહિના સુધી તમારે દાદરો ચડ ઉતર નહીં કરો.
હા, નહીં કરું.
આ 2-3 મહિના પછી પાછા જમનાબેન આ હૃષ્ટ પુષ્ટ થઈને પહોંચી ગયા એની પાસે.
એ ડૉક્ટર સાહેબ, હવે
કેમ? મેં તમને કીધું હતું ને બરાબર કે દાદરો ચડ ઉતર નહીં કરતા, તમારું શરીર સારું થઈ જશે ને બધું મટી ગયું.
હા, મટી તો ગયું, પણ દાદરો ચડ ઉતર કરવામાં તો ઠીક છે, પણ હું ઉતરીએ નથી ને ચડીએ નથી દાદરો. પણ આ રોજ 2-4 વખત શાક લેવા જવું હોય ને કોઈ મહેમાન આવ્યો તો નીચે મૂકવા જવું પડે, આ પાઇપ ઉપરથી ઠેઠ નીચે આવવાનું ને પાછું પાઇપ ઉપર ચડીને 3જે માળે જવાનું. આ પાઇપ ઉપર ચડ ઉતર કરી કરીને હું તો થાય.
તમે પાઇપ ઉપર ચડ ઉતર કરતા હતા 2 મહિના, હા શું થાય? આ જમનાબેન તો ચાલ્યા ગયા. હવે ડૉક્ટર સાહેબે એક ભાઈને, માફ કરજો, ઇન્જેક્શન આપવાનું હતું એ આપી અને ડિલિવરી રૂમમાં ગયા અને એના પતિદેવ બહાર ઊભેલા. ડૉક્ટર સાહેબ, કેમ છે તબિયત? નહીં, કાંઈ ચિંતા કરો, માં બધું સારાવાના થઈ જશે, પણ હવે એક ઇન્જેક્શન ખાસ લાવવું પડશે. કેમ, કયું ઇન્જેક્શન? એ વાંદરાના લોહીમાંથી બને છે. એમ તો કંઈ વાંધો નહીં, લ્યો આ સાહેબ પૈસા. હા, એ ડૉક્ટર સાહેબે કમ્પાઉન્ડરને પૈસા આપી દીધા અને વાંદરાના લોહીમાંથી જે ઇન્જેક્શન બનવાનું હોય કે બન્યું હોય એ લઈ અને ડૉક્ટર સાહેબને આપ્યું. ડૉક્ટર સાહેબે ઓલા બેનને ઇન્જેક્શન આપી દીધું. 15-20 મિનિટ કે 1/2 કલાક જેવું થયું ત્યાં બહેનને ડિલિવરી થઈ ગઈ. પતિદેવની પાસે ડૉક્ટર સાહેબ આવ્યા. તમે જરાય ચિંતા કરતા નહીં, હા બહુ સારું, ડિલિવરી સારી રીતે થઈ ગઈ ને? હા, જરાય ચિંતા કરવા જેવું નથી, નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે, કાંઈ ચિંતા કરતા નહીં. હા, પણ બાબુ આવ્યો છે કે બેબી? એ તો અત્યારે કેમ ખબર પડે, એ તો ઉપર ઝુમ્મર ઉપર ચડી ગયો છે, ચડી ગયા પછી નીચે ઉતરે ત્યારે ખબર પડે ને. હવે આવી રીતે આવા મોટા શહેરો હોય એમાં કોઈ નાટક કંપની આવી હતી, માફ કરજો, નાટક કંપનીનો પડદો ખુલ્યો, એમાં એક કલાકાર આવીને બોલ્યો,
ફેરા છે ઘણા કાગડિયા બહુ, પણ આ પૂઠું ફાળવું બાકી છે. હા, રખાવીએ છે બાબરી, પણ તલો રખાવવો બાકી છે. રણજીત કા મેદાનમાં મને જોઈને કૂતરા ભસે છે ગામમાં. એક અશ્વ મારે જોઈએ, બસ એક અશ્વ.
હવે આ કલાકાર એક અશ્વ એટલે કે ઘોડો એમ બોલતો છે ડાયલોગ, ત્યાં ઉપર ગેલેરીમાંથી અવાજ આવ્યો,
ગધેડો ચાલશે.
હા, તમે નીચે આવી જાઓ.
હા, મેં હમો જવાબ આપી દીધો કલાકારે ઓડિયન્સમાંથી એક ભાઈને. હવે આવા નાટક કંપનીની અંદર બીજે દિવસે જ્યારે નાટક ચાલુ થયું અને હાઉસફુલ, ત્યાં એક બહેન આવ્યા,
એમ ભાઈ ડોરકીપર, મારા ભાઈ આમ મોડું થઈ ગયું ને, મારે જ્યારે ચા મારા પતિદેવને બને આમ જલ્દી ખોલો ને, મારે અંદર જવું.
નહીં બેન, તમને અંદર નહીં જવું.
અરે પણ શું કામ નહીં જવા મળે, મારી બેનપણી અંદર રોલ કરે છે નાટકમાં કામ.
અરે તમારી બેનપણી કામ કરતી હતો?
અરે પણ મેં આમાં 25 રૂપિયાની ટિકિટ.
અરે 25 રૂપિયા તમને બેન 50 રૂપિયા 100 રૂપિયા પાછા અપાવી દઉં, પણ તમને બેન અંદર જવા નહીં મળે.
પણ શું કામ ને, એનું કારણ શું?
તમે બેન એક અંદર જશો ને તો 200 જણા બહાર નીકળી જશે, એટલે એના પરાણે બધાને પૂરી રાખ્યા હતા. હવે આ તો નાટકની વાત છે, નાટકોની દુનિયામાં આવું થાય, પણ એ નાટક જો સારા હોય અને એ નાટકની અંદર જૂના વખતના જે નાટક જે હતા એની અંદર જે ભાવવાહી જે નાટકના ગીતો હતા એની અંદર પણ આપણને કાંઈક જાણવાનું મળે. હવે એક નાટકની અંદર શું કહે છે કે ધનવાન મોજો માણે છે ને ગરીબ બોજો તાણે છે, કોઈ અનુભવીને પૂછીજો, કોઈ અનુભવીને પૂછીજો કે કોણ જીવી જાણે છે, ધનવાન મોજો માણે છે. આ ગરીબ ઘરના
બાલુડા કોઈ પૈસે પૈસે ટળવડતા કોઈ પૈસે પૈસે ટળવડતા ધનવાન મોજો માણે છે ને ગરીબ બોજો તાણે છે.
આવા ભાવવાહી ગીતો હતા કે જેમાં જ આપણને કંઈક જાણવાનું મળતું હતું, પણ એ વખત અને આ વખત એમાં ઘણો ફેર. પણ આ જમાનાની અંદર ચોર ડાકુઓની જમા તો બહુ ભેગી થઈ જાય મોટા મોટા શહેરો હોય એમાં. આમાં ખાસ કરીને પોલીસ ઊભા હોય ચોકમાં, એમાં એક ભાઈ નીકળ્યા, એ ઊભી રાખ સાયકલ ઊભી રાખ, લાઇટ કેમ નથી સાહેબ? મને તારું નામ શું બોલ લખાવ. મારું નામ મોહનલાલ કરમચંદ ગાંધી. એટલે પોલીસે બીજા પોલીસને કહે, આ તો ક્યાંક આપણે નામ સાંભળેલું હોય એવું લાગે છો, આ તો જાણીતો માણસ કોક લાગે. તારું નામ શું ફરી વાર બોલતો? મારું નામ મોહનલાલ કરમચંદ ગાંધી. હા, એ અને જવા દે શું, આ તો કોક જાણીતો લાગે. હા હા, જા જા, કાંઈ વાંધો ન આવે છે, લાઇટ લઈને આવજે. હવે આ પોલીસ એ બાજુ ઊભેલા, બીજે દિવસે બીજી બાજુ ઊભેલા, એમાં એક ભાઈ પાછા નીકળ્યા, ટ્રાન 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 ટ્રેન ટ્રેન, એ લાઇટ ક્યાં છે, લાઇટ ક્યાં છે? તો કે આ રે થાંભલા ઉપર જોઈ લો અને આ જવા દઉં. એને જવા દીધું. તો હવે ત્રીજો એક જણો નીકળ્યો, એક લાઇટ કેમ નથી? તો સાહેબ તમને ખબર નથી ના, આજે પાવર હાઉસ આખું બંધ છે. હે, પાવર હાઉસ બંધ છે? એ ગયો. એમાં એક ભાઈ વળી બેટરી લઈને નીકળ્યા, એ અહીંયા અહીંયા નામ લખાવ. કાં નામ શું કામને લખાવું? કેમ, હું કહું છું ને નામ લખાવ. શું કામને પણ લખાવું, સાયકલ કેમ નથી? હવે સાયકલ ન હોય તે આ કાકા પોલીસ હતા એ નામ લખાવવા માંડે. આ મુંબઈનું વાતાવરણ જેવું છે, મુંબઈ જે ગયા હોય એને વધારે ખ્યાલ આવે હોય, કારણ કે મુંબઈની અંદર એટલી બધી પબ્લિક હોય, એટલી બધી પબ્લિક હોય, ગીડદમ ગીડદિન ધક્કમ ધક્કા. હવે આ મુંબઈની પરિસ્થિતિમાં, હવે મુંબઈની અંદર જ્યારે તમે જાઓ ત્યારે શું પરિસ્થિતિ હોય?
બોમ્બે BOMBE વાય મુંબઈ.
આ મુંબઈ છે મોટું ને અંદરથી છે ખોટું, મકાન માટે પાઘડી બારે રસ્તે ધક્કા ખાય, રસ્તે ધક્કા ખાય. આ મુંબઈ છે મોટું ને અંદરથી છે ખોટું, મકાન માટે પાઘડી બારે રસ્તે ધક્કા ખાય, રસ્તે ધક્કા ખાય.
બોમ્બઈ BOMBE મુંબઈ.
વાંડા હો કે પરણેલ, સાદા હો કે સુધરેલ, મકાન કોઈને મળશે નહીં, થયા હો BALL. બમ બમ બમ, મુંબઈ છે આ, મુંબઈમાં પૈસા હોય તો વાત છે, લાખ વાતની એક વાત છે, પૈસા આવી જાય. રસ્તે ધક્કા ખાય, રસ્તે ધક્કા ખાય. આ મુંબઈ છે મોટું ને અંદરથી છે ખોટું, મકાન માટે પાઘડી બારે રસ્તે ધક્કા ખાય, રસ્તે ધક્કા ખાય.
બોમ્બે BOMBE મુંબઈ.
કોઈની કમાન છટકે તો કોઈની ગાડી અટકે, માલ ઉધારજો દીધો તો પૈસા વિના લટકે. બમ બમ બમ, મુંબઈ છે આ, મુંબઈમાં પૈસા હોય તો વાત છે, લાખ વાતની એક વાત છે, પૈસા આવી જાય. રસ્તે ધક્કા ખાય, રસ્તે ધક્કા ખાય. આ મુંબઈ છે મોટું ને અંદરથી છે ખોટું, મકાન માટે પાઘડી બારે રસ્તે ધક્કા ખાય, રસ્તે ધક્કા ખાય.
બોમ્બે BOMBE મુંબઈ.
હવે આવા છબરડાઓ ગીતોમાંય થાય, મુંબઈમાંય થાય અને આપણા ગામમાંય થાય, પણ માફ કરજો, આપણે કોઈની નકલ કે ચારા ન પડાય. હું તો એક નાનો કલાકાર છું, અમારા જીવનની અંદર પણ છબરડા થાય. મને એક ભાઈ માર્કેટમાં મળી ગયા, મને કે
તમારા પ્રોગ્રામમાં બહુ મજા આવ્યો.
બધું કેમ?
તમારા પ્રોગ્રામમાં જરાય ગીરદી ન હોય.
હવે આ તો નાના નાના કલાકારોની વાત છે, પણ મોટા મોટા કલાકારો લ્યો તો માફ કરજો, હાસ્ય વસ્તુ જ એવી છે કે મોટો કલાકાર હોય કે નાનો કલાકાર હોય. દેવ આનંદ બહુ સારા કલાકાર. હવે એ દેવ આનંદ પોતાના ઘેર બેઠા બેઠા ગીત ગાતા હશે,
ગાતા રહે
मेरा दिल यूं ही मेरी मंजिल।
क्या एना घर में पहुंचीता राजेंद्र कुमार आया। ए असु अगाता रहे गाता रहे मेरा दिल आखो दी गाय रखा।
अरे તારા કરતાં આજે મારો જમાનો વધારે છે, સમજી ગયો? હવે લે રાખ રાખ, આજે મારી માર્કેટ કેટલી બધી છે, તારી માર્કેટ તો હવે ધીમે ધીમે ડાઉન થવા માંડી।
તો કે ના, હું તારાથી મોટો, દેવાનંદ કે હું મોટો અને રાજેન્દ્ર કુમાર કે હું મોટો, એ બેમાં ઝઘડો થઈ ગયો। બે જણાએ નક્કી કર્યું કે ચાલો આપણે કોને પૂછશું, તો ગાલો ને રાજ કપૂરને પૂછી આવી। એટલે તરત જ એ બંને જણા રાજ કપૂરના ઘરે આવ્યા। રાજ સાહેબ
ઓહ આવું કેમ છું, તમે મજામાં છો? હું પણ મજામાં, બોલો શું કામ છે તમારે?
અમારા બેમાં જરા ઝઘડો થઈ ગયો છે। આ દેવ એમ કહે છે કે હું મોટો અને હું કહું છું કે હું મોટો, અમારા બેમાં મોટું કોણ?
લે તમારા બે કરતાં તો હું મોટો છું। આજે મારે ઘરના સ્ટુડિયો છે, મારા બાપુજી ફિલ્મમાં કામ કરે, મારે પત્ની કામ નથી કરતા, પણ મારા ભાઈઓ બધા કામ કરે છે, બોલે તમારા કરતાં હું મોટો કે?
એમાં ત્રણેય જણામાં ઝઘડો થઈ ગયો। રાજ કપૂર કે હું મોટો, આ દેવાનંદ કે હું મોટો અને રાજેન્દ્ર કુમાર કે હું મોટો। એટલે રાજ કપૂર કે
આપણે એમ કરીએ કે ચાલો એક છબીવાળાની દુકાને જઈએ, કોઈ ફોટોગ્રાફર હોય કે જ્યાં દરેક ભગવાનના અને નેતાઓના અભિનેતાઓના ફોટાઓ મળતા હોય, આપણે આપણા ફોટાની કિંમત કરાવી લેવાની, જે આપણા ફોટાની કિંમત થાય એ આપણે કિંમત સમજવાની, બોલો મંજૂર છે રાજેન્દ્ર દેવ?
હા હા કંઈ વાંધો નહીં, હા ચાલો ચાલો।
આ ત્રણેય જણાએ ડ્રેસ પલટો કરીને બાવા જેવા સાધુ જેવા થઈ ગયા મેકઅપ કરીને, કારણ કે આ નેતર ઓળખી જાય રસ્તામાં કોઈ તો એ વળી તકલીફ થાય, એટલે બાવા જેવા થઈ અને એક મોટા ફોટોગ્રાફરની જ્યાં બધી છબીઓ અને ફોટાઓ મળે ત્યાં આવીને ઊભા રહી ગયા। અરે ખનિરંજન,
હે આજે તું છે ને, એ રાજેન્દ્ર તું પેલા કરે?
ના ના ના, પેલા મારી હું કિંમત કરે?
હા તમે જાઓ રાજ સાહેબ।
એટલે પેલા રાજ કપૂર સાહેબ આવ્યા ફોટોગ્રાફરની દુકાને।
ભાઈ રાજ કપૂરની છબી છે
ને? નહીં,
રાજ કપૂરની એક છબીની કિંમત શું છે?
એના 10 રૂપિયા નહીં।
એટલે રાજ કપૂર એક બાજુ આવ્યો,
જોયું મારી 10 રૂપિયા કિંમત થઈ, ચાલે રાજેન્દ્ર લઈ લે ચાલ તું જા।
એટલે રાજેન્દ્ર કુમાર છબીવાળા પાસે,
ભાઈ છબી તમે આ લંગોટિયા મામા નીકળી પડ્યા તો કલાકાર મોટા લેવા, બોલો હું જોઈએ?
નહીં, રાજેન્દ્ર કુમારની છબી છે
એ ઓયત ને અહીંયા માખીઓ મારવા નથી પહેલા।
નહીં, રાજેન્દ્ર કુમારની એક છબીની કિંમત શું છે?
એની કિંમત 5 રૂપિયાનું આવ્યો।
એટલે રાજેન્દ્ર કુમાર એક બાજુ
જોયું, મારી કિંમત 5 રૂપિયા થઈ, એ દેવ ચાલ હવે તારી કિંમત કરાવી લે।
એટલે દેવાનંદ છબીવાળા પાસે આવ્યા,
ભાઈ દેવાનંદની છબી રાખું છું? હા રાખીએ છીએ, રાખીએ છીએ, બધાય કલાકારોના મોટા રાખીએ, બોલો એનો ફોટો જોઈએ, બોલો બોલો એમાં ધર્મ નહીં, મારે દેવાનંદનો ફોટો જોઈએ, એની કિંમત નહીં, એની કિંમત જે હોય તે બોલો ને, એ તમે જુઓ એમ કરું, રાજ કપૂરની અને રાજેન્દ્ર કુમારની બેની છબી સાથે લેશો તો દેવાનંદની છબી મફત।
હવે આ મફત માફ કરજો, આવી રીતે કલાકારો એકના પછી એક, એવી રીતે કોઈ એકલો આગળ આવી જ નથી શકતો। એક લાકડી લઈને તમે પગથી તોડી નાખશો તો તળ દઈને તૂટી જશે, પરંતુ લાકડીનો ભારો હશે સાથે તો લાકડીઓ એકેય નહીં તૂટે। મારો કહેવાનો મતલબ એ જ છે કે આપણે એક નહીં પણ અનેકના સાથે સહકારથી જ આપણે આગળ વધી શકીએ છીએ। આજે હું જે કંઈ પણ છું એ આપ સૌના આશીર્વાદ અને આપના પ્રેમ અને લાગણીથી હું આગળ વધેલી છું, બાકી એકલો કલાકાર કોઈ સાથ ને સહકાર વગર આવી જ નથી શકતો। આવા એક ઋષિમાં માફ કરજો, ભજન મંદિરમાં જઈને બેઠા અને ભજન ગાતા હશે, ભગત શું ગાતા હતા?
હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે।
આ ભજન સાંભળીને ડોશીમાં ડગુ 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 કરતા મંદિરેથી ઘર તરફ આવતા હશે, એમાં રસ્તામાં બે ચાર કૂતરા બાજતા, એમાં એક કૂતરો ડોશીમાને ફચ દઈને પગની પિંડીએ કરડી ગયો। માફ કરજો, ડોશીમાં તો દોડતા દોડતા આવ્યા,
ક્યાં ગયો મારો સગનિયો, ક્યાં સગનિયા?
બા તમને શું થયું? અરે કેમ આમ આમ લંગડાતા લંગડાતા આવો છો?
મારા રોયા, મને કૂતરાએ બટકું ભર્યું,
એ બા ઉજા ઉજા।
ડોશીમાને ખાટલા પર સુવાડી દીધા। છગનભાઈ દોડતા દોડતા, બાજુમાં દવાખાનું હતું ડૉક્ટરનું, એ દવાખાનેથી ડૉક્ટર સાહેબને તેડી લેવા,
ડૉક્ટર સાહેબ મારી બાને માફ કરજો કૂતરું કરી ગયું,
કૂતરું કરી ગયું કાંઈ વાંધો નહીં, ડૉક્ટર સાહેબ એ ડોસીમાને તપાસ્યા, હવે આને 14 ઇન્જેક્શન આપવા પડશે.
14 ઇન્જેક્શન?
હા, અત્યારે એક ઇન્જેક્શન આપી દઉં છું, બાકીના 13 એક એક દિવસે એમ એક એક બબે આપવા પડશે. અને પણ ખાસ ખ્યાલ રાખજો કે આ માજીને ઘઉંની વસ્તુ કંઈ ખાવા આપતા નહીં. જો ઘઉંની વસ્તુ ખાવા આપશો તો માજીને હડકવા આવવું પડશે.
પણ નહીં આપું, કાંઈ ઘઉંની વસ્તુ નહીં આપું.
ફચ્છ દઈને એક ઇન્જેક્શન ડૉક્ટર સાહેબે ડોસી મને આપી
દીધું. મારી રે, આ કેટલા આવા ઇન્જેક્શન લેવા પડશે ગગા?
હજી માજી તમારે 13 ઇન્જેક્શન.
ઓહો,
પણ માજી ખાવામાં ખાધા.
ડૉક્ટર સાહેબ કાંઈ ચિંતા કરવામાં, હું એનો દીકરો બેઠો છું ને, હું એને કાંઈ ખાવા.
ડૉક્ટર સાહેબ ચાલ્યા ગયા. આ પતિદેવ રસોડામાં એની પત્ની પાસે
ગયા. સાંભળો ને.
હા સાંભળી છીએ. કાન છે, કાંઈ કોળિયા નથી. બોલો શું છે? તમારે ઓફિસે નથી?
હવે ઓફિસે જવાની વાત પછી. બાને કૂતરું કહેડ્યું છે ખબર છે?
આ કૂતરું કહેડ્યું છે, કાંઈ સિંહ નથી કહેડી ગયો.
હવે ભાઈ કૂતરું કહેડ્યું છે તો એને 14 ઇન્જેક્શન, એક ઇન્જેક્શન ડૉક્ટર સાહેબ આપીને ગયા. હવે 13 ઇન્જેક્શન આપવાના છે હજી માજીને. એનું કેવું સુખલકડી જેવું શરીર છે, ધ્યાન રાખજે. ખાસ ધ્યાન એ જ રાખવાનું છે કે માજીને કાંઈ ઘઉંની વસ્તુ ખાવા ન આપતી.
હા નહીં આપ્યો, તમે તમારા ઓફિસે જાઓ, મોડું થશે. તમારી બા છે ને એમ, મારી બા, તમારી બા, મારી બા, બધું એક જ કહેવાય, જાઓ.
આ પતિદેવે કહી દીધું એની પત્નીને રસોડામાં કે ઘઉંની વસ્તુ કાંઈ ખાવા આપવી નહીં. આ પતિદેવ તો ચાલ્યા ગયા ઓફિસે. સવારમાં 11-12 વાગે રસોડામાં પૂરી તરાતી હશે, ડોસીમાં રૂમમાં હૂતેલા ખાટલા ઉપર, અને એને સુગંધ આવ્યા.
શું છે આ ગંધ? શેની આવી બહુ છે ને માજી? એ તો રસોડામાં હું છે ને પૂરી તરું છું ને, એની સુગંધ આવી. એક બે પૂરી લાવને ગગી. ના હો, મને એ ચોખ્ખી ના પાડીને ગયા છે. મારા તમને જરાય ઘઉંની વસ્તુની પૂરી કે રોટલી કાંઈ ન અપાય. પણ હે, પહેલાં તારો એ થયો કે પહેલાં મારો દીકરો થયો? લાવશ કે નહીં?
ડોસીમાં તો હડફ દઈને ઠેકડો મારીને ઊભા થયા. વહુને ધક્કો મારી અને રસોડામાં જઈ 2-4 પૂરી અને માથે ચટણીનો લોંદો આરુગી ગયા. પાણીનો એક લોટો પી ગયા, ઘાટક 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 ઘાટક, અને પાછા ખાટલા પર સૂઈ ગયા. સાંજે 7-7:30 વાગે પતિદેવ આવ્યા. હવે એની ફરજ છે પૂછવું જોઈએ એની પત્નીને કે ઘઉંની વસ્તુ કંઈ ખાવા તો નથી આપીને. એટલે પતિદેવ રસોડામાં પાછા ગયા. એક તે કંઈ બાને ઘઉંની વસ્તુ ખાવા નથી આપીને? આજે
ના, હું તો
નહીં. કેમ ગલા તાલા કરસ? હે, તે બાને કાંઈ ઘઉંની વસ્તુ તો નથી આપીને?
ના, હું તો મારી બેન પડી મંગળાબેના ઘરે ગઈ છે ને. મંગળાબેના ઘરે બાબુ આવ્યો તો આપણે કંઈ જબલું બબલું આપવું જોઈએ ને. એટલે જબલું આપવા માટે જોઈએ ને કાપડવાની દુકાન જઈને મેં કીધું કે મને
હું તને કહું છું તો બે બાને ત્યાં કાંઈ ઘઉંની વસ્તુ ખાવા આપી છે કે નહીં?
હા, પણ તો એ તો કઈ છીએ અમે. એ તો પછી દોડતી દોડતી બધી આ કાપડવાની દુકાને ગઈ. તમારો ઓળખી તો હતો ને, મને 20 રૂપિયાનો પીસ આપ્યો. 20 રૂપિયાનો પીસ લઈને દોડતી દોડતી આવી હતી. લેફ્ટિન તમ પડી ગઈ. કેરનું મને છાલ આવી ગઈ હતી ને, એટલે લેફ્ટિન પડી ગઈ. તો બે ભાઈ અમારા હાથ ચાલીને મને ઊભી કરી અને દોડતી દોડતી આવી અને એના ઘરે આવીને મંગળાબેને કીધું કે આજ
હું તને કહું છું તો માજીને ઘઉંની વસ્તુ કંઈ ખાવા આપી દે કે નહીં?
હા, પણ તો એ તો કઈ છીએ અમે. અને પછી દોડતી દોડતી પછી અહીંયાથી ઘરે આવી તો એ પછી ચંપાબેન કે મારા ઘરે તો તમે કોઈ આવતા નથી, આખું દે મંગળાબેના ઘરે જાઓ. મેં કીધું કે અત્યારે ચંપાબેના ઘરે, અત્યારે તારા ઘરે આવું હાલ ને. એમ કરીને ચંપાબેના ઘરમાં મારી બેન પણ બીજી બેઠી હતી ને, એના ઘરે એને બેઠી મને કે ચા આપી દઉં કે તો તને હું તને કહું છું કે ત્યાં માજીને કંઈ ઘઉંની વસ્તુ આપી દે કે નહીં? આ પણ તો એ જ કઈ છીએ ને. અને પછી તો મને કે ના ચા આપી દઉં કે જાઓ તો તમને મારા સમજાય. એને તો ધમધમ કરીને પ્રાઇમ સળગાવ્યો. હવે દૂધ તો હતું ને, એટલે બાજુ વાળા બાબાને કીધું કે જા દૂધ લે આવ. 5 રૂપિયાનું દોડતો દોડતો બાબુ દૂધ લેવું તો ઠબ લઈને ઠેબુ લાગ્યું. દાદરા પછી રડતો રડતો બિચારા બાબો પડી ગયો એટલે માથા પાટામંડી કરી અને દોડતી દોડતી. અરે હું તને કહું છું કે તેમ માજીને કાંઈ ઘઉંની વસ્તુ ખાવા આપી છે કે નહીં? આ તો એ જ કહી છે. એ તો પછી બે ચા બા કાંઈ પીધો નહીં ને, મને 2-3 મેંદાની પૂરી ખવડે એટલે મેંદાની પૂરી ખાઈ અને હું દોડતી દોડતી ઘરે આવી. ઘરમાં લોટીને અમે ઘઉં ને અમે કરવું છું. એ તો ઘઉંમાંથી કાંકરા કાંકરામાં ઘઉં વીણીને રેપ જેપ થઈ ગયો હતો. એ રેપ જેપ છે ને પછી ડબ્બો ભરીને ઘઉંનો હું તો દળાવવા માટે તકીવાર દુકાન આવ્યો. તો તકીવારો મને કે મને કે હું તમને નહીં દળી દઉં. મારા રહે છે ને નહીં દળી દે. પૈસા બીસા નથી લેતો કે ના, પૈસા તો હું લઉં છું પણ કે અમારે તકીમાં પાવર નથી. હા, મેં તકીમાં છે પાવર, તમે જ્યાં ત્યાં દળાવો એટલે હું તો ડબ્બો લઈને ફવા ફવા કરતી ત્યાં ગઈ અને ડબ્બો ઘઉંને દળાવીને ઘરમાં આવીને ફવા ફવા કરીને ઉપર નિમાણમાંથી લોટ કાઢ્યો અને પીંટ બીંટ બાંધી તેલ નાખી અને 2-4 પૂરી વણીને 2-3 પૂરી ઉતરી હતી ત્યાં ભાઈ 2-3 પૂરી માગી એટલે મેં 2 પૂરી આપી.
આટલી બધી લવ કરે તું? પહેલાંથી કહી દેવું તું કે 2 પૂરી આપી અને અડગવાવું પડશે તો શું થશે?
હા, પણ હવે કાંઈ
નહીં. હવે આગી ચાલે તું કાંઈ નહીં. મંડી તો શરમાતી નથી મારી બાને. હવે
ત્યાં ડૉક્ટર સાહેબ આવ્યા. કેમ તમે રોવા જાવ છો?
ડૉક્ટર સાહેબ, મારી બાએ ચટણીનો લોંગ અને માથે 3-4 પૂરી ઘઉં.
બહુ ખરાબ કહેવાય. હવે
હવે એને અડકવો પડશે તો.
પણ હવે શું થાય?
ત્યાં ડોસી માં કહે,
એ સગનિયા, એ ટેબલ ઉપરથી એક કાગળનો કટકો ને એક પેન્સિલનો કટકો લાવ.
કેમ બા?
તું લાવતો ખરો.
એટલે કાગળનો કટકો પેન્સિલનો કટકો આપ્યો એટલે ડોસીમાં લખવા માંડ્યા,
હોંગલી મોંગલી નંદુડી સંપા.
એ બા, આ બધા ડોસી મને નામ કેમ લખો છો? કે પૈસા પૈસા દાટી રાખ્યા છે? એ આ બધી તમારી બેનપણી ડોસીઓને આપી દેવા છે?
ના હો ગગા, હું એવી કાંઈ કાશી પોસી નથી કે હું આ બધી ડોસીઓને પૈસા આપી દઉં. હું તો આ નામ એ માટે લખું છું કે આમાંથી મને જો હડકવા ઉપડે તો આમાંથી મારે કઈ કઈ ડોસીને જોરથી બટકા ભરવા.
હવે આ તો બુઢા ડોસીમાઓની વાત છે, માફ કરજો, આપણે કોઈની નકલ કે ચારા ન પડાય. પણ જેમ આ ડોસીમાઓમાં છબડા થાય એમ બુઢા આદમીઓ પુરુષોમાં પણ આપણી દ્રષ્ટિ જો હાસ્યની હોય તો આપણને એનામાંથી પણ હસવાનું મળે. આવા એક જટાશંકરભાઈ ઉંમરલાયક હવે કોઈના ઘરે બર્થડે પાર્ટી કે કાંઈક હશે જમણવાર એટલે પહોંચી ગયા, બેસી ગયા મલોઠીએ વાળીને. હવે જમતા 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 43 લાડવા ખાઈ ગયા. હવે એ ઘરવાળા બાજુમાં ઉભેલા અંદર રસોડામાંથી એની પત્નીએ બોલે,
એ અહીંયા હું તો જરા કહું, અરે અહીં તો આવો.
હા બોલ, શું છે?
એ છે ને, આ જટાશંકરભાઈ આવીને 43 લાડવા ખાઈ ગયા અને જુઓ તો એને કાંઈ કહ્યો તો ખરા કે અદ્ભુત પાણી બાણી પીએ છે કે એમને એમ ધીકે જ રાખે છે, આરોગ્ય જ રાખે છે?
અરે પણ એમ કે,
અરે ના કહ્યો તો ખરા, હજી મારી બેનપણીઓ કેટલી બધી જમવાના, આપણા માસી છે, માતા છે, કીકાભાઈ, એ બધાય જમવામાં બાકી છે અને આ 43 લાડવા ખાઈ ગયા, જુઓ તો ખરા. તમે એને કહો કે જમતી વખતે અદ્ભુત પાણી બાણી લીએ છે.
ફાંતી રાખું છું. એટલે આ પતિદેવ આવ્યા જટાશંકરભાઈ જમતા હતા ત્યાં. કેમ છો જટાશંકર?
બહુ મજા હો, લાડુ તો બહુ સારા થયા છે, એક એક ખસખસનો દાણો વીણી વીણીને ચાવી ચાવીને ખાવા.
પણ જટાશંકરભાઈ, તમે ક્યાંય અદ્ભુત પાણી બાણી નથી લેતા?
પણ હજી અદ્ભુત તો આવવા દે.
હજી અદ્ભુત એ નહોતું આવ્યું, 43 લાડવા ખાઈ ગયા હતા. હવે આ કાકાને બે ચાર જણે કીધું, કાકા તમે આ ગામની અંદર હેરાન થાવ છો, એના કરતાં કાંઈક મોટા શહેરમાં જાઓ.
હવે મુંબઈ જાઉં. મુંબઈ?
હા હો, મુંબઈ જાઓ તમે. આ કાકા મુંબઈ ઉપડી ગયા ટ્રેનમાં બેસીને, અને બીજે કે ત્રીજે દિવસે બજારમાં નીકળ્યા. ચોમાસાની સિઝન, એક છત્રીવાળાની દુકાને આવીને ઊભા રહી ગયા. આવો કાકા, આવો, શું જોઈએ છે? છત્રી જોઈએ છે, જુઓ આ ખૂણામાં એક પડીને, સારામાં સારી.
એની કિંમત શું છે?
એની કિંમત છે 50 રૂપિયા.
50 રૂપિયા? ઓહો હો હો, 25 રૂપિયામાં આપવી છે?
અરે કાકા, અડધો અડધો, મને ખબર છે બધી
મુંબઈના માણા બધી ચીજ વસ્તુના ભાવ ડબલ ડબલ.
ના કાકા, એવું કાંઈ નથી. જુઓ આ 50 રૂપિયાની છે ને, તમે બહાર ગામના છો એટલે હું તમને 40 રૂપિયામાં આપી દઈશ બસ, અને આ એક જ છત્રી બધી
તારે 20 રૂપિયામાં દેવી છે.
અરે પણ કાકા, તમે અડધોળત ક્યાં છો? એમ કરો, હું તમને છે ને બરોબર 25 રૂપિયામાં આપી દઈશ બસ.
તમે 12.5 રૂપિયામાં આપવી છે.
કાકા તમે અડધોળત ઓછી કરો,
તારે આપી છે 12.5,
હું તમને ચાલો 10 રૂપિયામાં આપી દઉં બસ.
5 રૂપિયામાં આપવી છે.
અરે કાકા, તમે તો આમ કાંઈ ઉડામણી કરો, 5 રૂપિયામાં છત્રી મળે? તમારે બહુ એવી જરૂરત હોય તો આ એક જ છત્રી પડી છે, આ એક છત્રી મફત લઈ જાઓ, જાઓ.
બે દેવી છે? બે.
હવે એકની નહોતો વાંધો, એમાં વળી બે ચોઈટા. હવે કાકા ઠેબા ખાતા ખાતા મુંબઈમાં ફાયું નહીં એટલે નીકળી પડ્યા પાછા પોતાના ગામ. બે ચાર જણા એના સગા સંબંધી હશે કે કાકા, એના કરતાં તમે છે ને મહેરબાની કરી અને આફ્રિકા જાઓ, છે કોઈ આપ?
હા છે ને, એક આપણો મુંબઈ મોમ્બાસામાં, હો મુંબઈ નહીં, મોમ્બાસાની અંદર એક ભાઈ છે આપણો,
એને પત્ર વ્યવહાર કર્યો, ટેલિફોનો કરાવ્યા ટેલિફોન ઓફિસમાં જઈને, અને એ ભાઈએ એને વિઝિટ પરમિટ મુંબાસાથી મોકલી અને 15મી તારીખે આ જટાશંકર નામના કાકા સ્ટીમરની અંદર કરંજા નામની સ્ટીમરમાં બેસી ગયા. ત્રીજો ને ચોથો દિવસ થયો, મધદરિયે સ્ટીમર ચાલી જાય છે આમ, રાતના 11-12 વાગ્યા હશે. એમાં ડેક ઉપર બધા ગરમીમાં ફરતા હશે, એમાંનો એક નાનો બાબો સ્ટીમર બાકોરામાંથી લપસીને પડી ગયો દરિયામાં. દેકારોને ધમાલ થઈ ગઈ, કેટલાય માણસો ભેગા થઈ ગયા, સ્ટીમરનો સ્ટાફ પણ ભેગો થઈ ગયો, પણ કોઈની તાકાત ન ચાલી. એમાં આ કાકા હડાફ દેન બમ દરિયામાં પડ્યા, દરિયામાં પડ્યા ને બાબાને તો તેડી લીધો, પછી સ્ટાફે એને ખેંચીને બેઈને અંદર સ્ટીમરમાં લઈ લીધા. બહાદુરીના વખાણ બધા કરવા માંડ્યા, આ આ જટાશંકર કાકાએ તો કમાલ કરી. એટલે બીજેથી એક સમારંભ ભર્યો સ્ટીમરના ડેક ઉપર, અને એક કર્નલ સાહેબ જેવા કોઈ હશે મોટા એને ભાષણ ચાલુ કર્યું. હા,
ધન્ય છે આ જટાશંકર કાકાને કે પોતાનો જાન જીવ જોખમમાં મૂકી આ દરિયામાં કૂદી પડ્યા અને આ નાના બાળકનો એને જીવ બચાવી લીધો. આપણામાંથી કેટલા તરવૈયાઓ છે, આપણામાંથી કેટલા તરવૈયાઓ, કેટલા યુવાનો છે, કેટલા કેટલા બહાદુર માણસો બેઠા છે સ્ટીમરમાં, પણ કોઈની હિંમત ન ચાલી. અરે ધિક્કાર છે આપણી જુવાનીને અને ધન્ય છે આ બુઢાપાને કે પોતાનો જાન જીવ જોખમમાં મૂકી અને આ નાના બાળકનો એને જીવ બચાવી લીધો. હવે હું આશા રાખું છું કે એક બે શબ્દ આપણને આ માફ કરજો, શું આપનું નામ? જટાશંકર. આ જટાશંકર કાકા આપણને બે શબ્દ કહેશે. એટલે જટાશંકર કાકા ઊભા થયા.
મારે બે શબ્દ કાંઈ નથી કહેવા, મારે એક જ વાત કહેવી છે કે એ કયા ગુલકીનાએ મને ધક્કો માર્યો હતો.